ओम नमः शिवाय। नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो वज्रायाणं, नमो लोये सौवसाहुणं, नमः समयसाराय स्वानुभूत्याचकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। अष्टानिका महापर्व, मंगलवारनो दिवस अने सवारथी ज आपणे मांगलिक कार्यक्रमो करी रह्या छीए। अभिषेक, पूजन अने एना पछी गुरुदेवश्रीनी मार्मिक मांगलिक चर्चा लघु समयसार उपर। हवे ए लघु समयसार थी आपणे समयसार उपर आवी रह्या छीए। एना पहेला आजनुं प्रवचन तमने सांभळ्युं हशे, एक बे उखाणो पूछी लउं। जो बे नथी, आगळ पाछळ पण नथी, बताओ कोण? हाँ, पहला नंबर गुरुदेव बहु चोखवट करी। बे नथी, आगळ पाछळ पण नथी, एक ज छे, बे मळीने एक થતા પણ નથી। આ વાત ઉપર ગુરુદેવ બહુ જોર આપતા હતા, કેમ કે લોકોને એમ લાગે કે બે છે, બે છે, બે છે, બે નથી। પછી એક બીજી વાત આવે આગળ પાછળ, જે આપણા અમુક મિત્ર પક્ષના જે એક બહુ પ્રસિદ્ધ માન્યતા છે, છ સુધી વ્યવહાર હોય પછી સાત થી નિશ્ચય આવે, એટલે આગળ પાછળ પણ નથી। અને ત્રીજા નંબર માં એક ભાઈ બાર બાર પ્રશ્ન કરતા હતા, બે મળીને એક કરી દીધું। હા હા, ત્યારે ગુરુદેવસિંહ ગર્જના કરીને કહેતા હતા, બે મળીને એક થતા। આ વાત જી ગુરુદેવના હૃદયથી આવી, પરમાત્માના અંતરની વાત છે કે સ્વભાવ અને વિભાવ મળીને ક્યારે એક પણાને પામતા નથી। હા હા, તો જે આ વાત અહીંયા વિશેષ રૂપે આવી। પછી બીજા નંબરનો એક રખાણો લઈએ, ત્રણ નથી એક જ છે, શું કીધું? ત્રણ નથી એક જ છે, ત્રણ રૂપે કહેવાય। આ છે કયો? પેલો બે નથી, બે છે, બે કહેવાય છે, એક થતા નથી, અહીંયા કે એક જ છે। એ વાત અગત્યની કે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે, એ ખરેખર ત્રણ નથી, એક જ છે। આ જે છેડાલામાં બતાવ્યું ને, આત્મરૂપની જે ત્રીજા ઢાલની બીજી પંક્તિ છે, પરદ્રવ્યંતે ભિન્ન આપકી રુચિ સમ્યક ભલા, આપકા જ્ઞાન સમ્યક જ્ઞાન કલા, આપ મેં લીનતા થિરતા, આપ રૂપ મેં લીન રહે થિર, સમ્યક ચારિત સુઈ। યોગાનુયોગ પ્રવચન બહુ સાધારણ કે અસાધારણ એ તો લોકોની દ્રષ્ટિ છે, પણ મોક્ષ માર્ગની અગત્યની બધી વાતો એમાં આવી। જે જે એક આત્માથી મુમુક્ષુ જીવ, જે શરૂઆતથી લઈને છેક સુધી જે શુદ્ધતાના લક્ષ્યથી ચાલે છે, એને બાકી બીજાનું જ્ઞાન હોય કે ના હોય, પણ ત્રણ વસ્તુનું જ્ઞાન ખરેખર હોવું જ જોઈએ। એ ત્રણેય વસ્તુ અહીંયા આવી, એક તો સૌથી પહેલા નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગ, ઉપાદાન અને નિમિત્ત, અને એ જે કહેવાય ને મોક્ષ માર્ગનો યથાર્થ સ્વરૂપ, એ ત્રણેય વસ્તુ અહીંયા ગુરુદેવની વાણીમાં બહુ એકદમ ઝીણવટપૂર્વક કહેવાય ને, એકદમ સ્પષ્ટતા જેમ આપણે આમ કહેવાય ને કે હાથમાં રખેલા આમળાની ભાતિ જે કહેવાય, એવો એમને આજે સરસ એ વસ્તુનો પ્રતિપાદન કર્યો. હવે એ તો મેં તમારા થોડુંક પૂર્વ ભૂમિકા, હવે એ જે વાતો જે ગુરુદેવ સંધિ કરીને કહેતા હતા કે દિગંબર સંતોની તો શું વાત કરીએ, પંડિતોને પણ શું કર્યો છે પરંપરા જાણી, અને એમાં પછી ભગવતી દાસને યાદ કર્યા, ઘણી બધી વાતો એમાં કરી. મને અત્યારે એ બધું વિષયમાં નહીં જવું, પણ બહુ જ અદભુત વાત અહીંયા આવી કે જે મૂળ ભ્રાંતિ જે લોકોની છે એ સાત તત્વાદીના સ્વરૂપના નિર્ણયમાં છે. અને એ ભ્રાંતિ કેમ છે, કેમ કે એને નિશ્ચય અને વ્યવહાર સ્વરૂપની ખબર નથી. અને ખબર છે તો આવી છે કે એ ક્રમથી થતા હોય, આગા પાછા થતા હોય, 50-50 થતા હોય, એવી ભ્રાંતિઓમાં જીવ રહે છે. ખ્યાલમાં આવે છે કે નહીં? ફરીથી શું ભ્રાંતિ ચાલે છે, પ્રોબ્લમ ક્યાં આવી? હા, કે એને સાત તત્વનો બરાબર સ્વરૂપ ખબર નથી, બરાબર. અને સાત તત્વનો ખબર છે તો એની નિશ્ચય અને વ્યવહાર પરક શૈલીની ખબર નથી, બીજા નંબરની વાત. અને જો કદાચ નિશ્ચય વ્યવહારની શૈલીની ખબર હોય તો પણ એને ક્રમમાં વહેંચી નાખે છે. એને એમ કહે કે આ દશામાં વ્યવહારથી જવાય અને એની આગળથી નિશ્ચયમાં. એને લીધે અજ્ઞાની જીવો આખા મોક્ષ માર્ગને ખંડ ખંડ કરી નાખે. સમજમાં આવે છે કે નહીં? હવે આ જ વસ્તુ આપણે નિર્જરા અધિકારના માધ્યમથી સમજવાની છે. નિર્જરા અધિકાર કુંદકુંદ આચાર્ય દેવની મૌલિક અને ક્રાંતિકારી વિચારધારા જે કહેવાય, મોક્ષની એકદમ જગતમાં જે પાખંડોના જેટલા મહેલ ચાલે છે એ બધાને ચૂર ચૂર કરી નાખે એવી અદ્ભુત અલૌકિક વાતનો ત્યાં પ્રતિપાદન કર્યો છે. સૌથી પહેલા સમયસારની વિષય વસ્તુ મને કહેવાની આવશ્યકતા નથી, દરેકને ખબર જ હશે. મને સીધા નિર્જરાધિકાર ઉપર જ આવવું છે, બરાબર ને? જો હા, સૌને ખબર છે કે જો આ કાળમાં ભરત ક્ષેત્રના ભગવાનનો ખિતાબ મળ્યો છે તો કયા ગ્રંથને મળ્યો છે? સમયસાર ગ્રંથ. ભરત ક્ષેત્રમાં મહાવીર ભગવાનનું શાસન તો ચાલે જ, એ વાત તો સાચી છે, પણ મહાવીર ભગવાનના શાસનમાં શું હતું એ બતાવનારો કોઈ ગ્રંથ છે તો કયો ગ્રંથ છે? આપણું સમયસાર પરમાગમ છે. અને એ પરમાગમમાં જે એક એક ગાથા છે અને દરેક ગાથાની અધ્યાયની શરૂઆતની ગાથા, એ જે શરૂઆતની ગાથાઓમાં જે આચાર્ય માલ પીરસે છે એ અદ્ભુત હોય છે, અલૌકિક હોય છે, વાસ્તવિક, બરાબર ખ્યાલમાં આવે? જો આપણે સમજીએ, સૌથી પહેલા નિર્જરા અધિકાર છે. હવે નિર્જરાની બાબતમાં જ ગુરુદેવ પણ એની જયારે ચર્ચા શરૂ કરે છે ત્યારે એક વાત કહે છે ગુરુદેવ કે ભાઈ, જે મેં શરૂઆતમાં કીધું ને કે સાત તત્વને લોક સમજતા નથી, બરાબર, કાં તો સમજે છે તો નિશ્ચય વ્યવહારને સમજતા નથી, અને નિશ્ચય વ્યવહારને પણ સમજી જાય તો ક્રમથી સમજતા, એ કહેવાય ને જેનો સાચો સ્વરૂપ છે એ સમજતા નથી, ક્રમથી લગાડે છે. તો સૌથી પહેલા એક નંબરની વાત કે લોકોને નિર્જરાની ખબર જ નથી. શું છે? લોકોને નિર્જરાની ખબર નથી. કર્મ ખપાવવું છે, બે પ્રકારની શૈલી હોય, એક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી હોય, એક સાત તત્વથી હોય. એમાં જે સાત તત્વમાં માર્ગ કહેવામાં આવે છે એ કયા તત્વ છે ભાઈ? સંવર અને નિર્જરા. માર્ગ ફળ કહેવામાં આવે છે કયો તત્વ છે? મોક્ષ. બંધ માર્ગ કહેવામાં આવે છે કયો તત્વ છે? આશ્રવબંધ. આધાર કોણ છે? જીવ તત્વ. જાણવા જેવો કોણ છે? અજીવ. ક્લિયર? એટલે જેને આપણે કહીએ બંધ માર્ગ અને મોક્ષ માર્ગ, અને એ સિવાય જીનવાણીમાં બીજું કઈ છે ખરો? હા હા, નિયમસારમાં તો પરમાગમમાં તો કહી દે આચાર્ય ભગવાન, મગ્ગો મગ્ગ ફલતી હે દુવ્યમ જીણ શાસણો સમક ખાધો, મગ્ગો મોખો આવો તસ ફલમ હો દિ નિબ્બાણમ. कि जिन वाणी मां कोई पण प्रवचन कोई पण ग्रंथ कोई पण व्याख्यान लई आओ बे वात सिवाय तीजी वात आवे तो जिन वाणी नथी। बेज वात आवे मार्ग अने मार्ग फल। अने जारे मार्ग नी वात आवे त्यारे ए व्यवहार रूप थी मार्ग कहेवामां आवे एवा बे तत्वो छे। कया? संवर अने निर्जरा। जे व्यवहार थी बे तत्वना विरोधी छे। कया? आश्रव अने बंधन। त्यां घालमेल करी नाखेलो। जे मार्ग छे ने मार्ग मार्ग कां तो मार्ग ने समझतो नथी का विपरीत परूपणा करी दे का क्रम थी बोले कि पहला आम आए ना पहला तेम होए अहिया एवो छे ज नहीं। मोक्ष मार्ग नो पायो अने पाया थी लईने शिखर सुधी नी वस्तु ए शुद्ध स्वरूप ने दृष्टि ऊपर राखी ने थाय छे। राग अने द्वेष ना विकल्प थी त्रणे काल मोक्ष मार्ग थयो नथी। ये वात अहिया निकले छे। तो लोगों ने पहला निर्जरा बताने शू जो ये मोक्ष जो ये मोक्ष जो ये बराबर। अबे मोक्ष ना नामे एमने एम खबर पड़ी गई छे कि कर्म छे बंधेलो छे कर्म थी खपावू छे त्याथी मोक्ष थसे बराबर। अबे आमा तमे निर्जरा अधिकार ना प्रवचन गुरुदेव ना सांभळो तो के या कर्म थी खपावू खपावू आओ शू खपावे कर्म कोई कोई नो कर्म ने बाड़ी नाखो कर्म ने नाश करी नाखो कटका कटका करी नाखो। ओहो प्रभु आ कोई कर्म तमारा शत्रु थोड़ी छे। ए कर्म अजीव नामना पदार्थ छे परमात्मा एने ज्ञेय गए छे शत्रु नहीं। शू कीधु बोलो बोलो। कर्म कया तत्व में आवे? अजीव नामनो पदार्थ छे अने ए कया रूपे कहवाय? ज्ञेय रूपे कहवाय। हवे ज्ञेय ने शत्रु कहो ए केवी वात छे? तमारा पड़ोसी ना घरे तमे ना जाओ तमारी च्वाइस छे पण एने लीधे एनो घर भांगी नाखू आ तो मूर्ता छे। तो आ शू थयो खपावो माटे शू थयो एना मगज मां छे। मोक्ष एटले छूटवू छूटवू। हवे छूटवा एटले कर्म ने नाश करवो। नाश करवा माटे पछी वात करे कि भाई कर्म ने खपावू छे खपावो तो केवी रीते थशे? बोले तपसः निर्जराचा। क्यांथी वात शुरू थाय? सूत्र बोले पछी एनो मर्म ना खबर पड़े। सत्वार सूत्र नो सूत्र के तपसा निर्जराचा अने एने सूत्र मड़ी गयो कि तप करिए तो निर्जरा थशे। निर्जरा थशे एटले कर्म नष्ट भ्रष्ट थई जशे। गुरुदेव फरमावे कर्म नष्ट थता नथी। जे कर्म वार वर्गणाओ आपणी साथे रहीने कर्म रूप परिणमती हती ए वर्गणा हवे अकर्म रूप थई गई। ए अकर्म रूप थवानी दशाने कर्मोनो नाश थवो एम कहेवामां आवे। निर्जरा एटले शुं? એ સાથે આમ જો આમ જો આ જીવ છે અને કર્મ છે ભેગા 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 ચાલી રહ્યા છે। ઉદય આવે કાથી ઉદય થી પહેલા બંને કન્ડિશન ઉદય આવે કે ઉદય થી પહેલા આ કે ભાઈ હવે હું જાઉં છું તું શાંતિ થી રહેજે એનું નામ નિર્જરા। એ જે કર્મ કર્મ એટલે શું? એક બંધાન રૂપ દશા થઈ હવે કે હું જાઉં છું। હવે તું જાઉં છું એ સમયમાં બે ઓપ્શન હોય છે। હું જાઉં છું ત્યારે તું મને જોઈને મને વિદા કરે છે કે તું સ્વરૂપને જોઈને વિદા કરે છે? જો સ્વરૂપને જોઈને વિદા કરે તો નામ કહેવાય અવિપાક નિર્જરા। અને મને જોઈ જોઈને રડી રડીને રાજી રાજી થઈને વિદા કરે એનું નામ સવિપાક નિર્જરા। ક્યાં એમો બંધન એ બધી વાતો આવી ગઈ? આખો માર્ગ જ ઊંધો કરી નાખ્યો। સમત્વનો માર્ગ શાંતિનો માર્ગ। દીક્ષા લેવા જાય ને દીક્ષા લેવા તો હેડિંગ કેવી બનાવે? એક યુદ્ધ ખુદ કે વિરુદ્ધ એમાં નિર્જરામાં યુદ્ધ કરવાનું એક જગ્યાએ। હા એક યુદ્ધ ખુદ કે વિરુદ્ધ? અરે ખુદ પોતાના વિરુદ્ધ ના હોય કોણ છે ભાઈ? નિર્ણય નથી ને શું કરીએ? આવી હેડિંગ મને આ કોઈ એવી વાત નથી પત્રિકાઓમાં કંકોત્રીઓમાં આવે। એક જગ્યા તો શું લખ્યું હતું? વિરતી વિવાહ। મારો મગજ ફરી ગયો અક્ષય વિરતિ વિવાહ એટલે મહાવ્રત ની તુલના કોની જોડે કરે છે? વિવાહ. ઓ શું કહીએ પ્રભુ, જેને સાચા ધર્મ ની જીવ તત્વ નો ભાન નથી, પોતાની પ્રભુતાનો માન નથી, અંદરમાં હાજરા હજુર ચેતન્ય તત્વ આજે પણ પોતાની અનંત પ્રભુતાના સામે સાથે વિરાજમાન છે, એ સ્વરૂપની જેને દ્રષ્ટિ થઈ નથી, હવે એને બહારની ક્રિયા એ જ દેખાય અને પછી એ રાગ દેશની માનસિકતા છે, તો અમુક બહારની ક્રિયાને બંધનો કારણ કે અમુક બહારની ક્રિયાને નિર્જરાનો કારણ કે, પણ બુદ્ધિ તો એ જ રાગ દેશની રહે ને. જેમ કે મહાવ્રત લેવા જાય તો બી શું કહે? વિરતિ યુદ્ધ ખુદ કે વિરુદ્ધ, એટલે આ દ્વેષ પરક બુદ્ધિ થઈ, આ અંદરની માનસિકતા. પછી શું કે? વિરતિ વિવાહ, કે અમે તો લોકો સ્ત્રી જોડે વિવાહ કરે, અમને મા વ્રતો જોડે વિવાહ કરી લીધું છે, એટલે આ બુદ્ધિ કઈ આવી? રાગ ની બુદ્ધિ. આ અલ્ટિમેટલી બે કથનમાં બુદ્ધિ કઈ આવી? રાગ અને દ્વેષ. અને જેને રાગ અને દ્વેષ ની બુદ્ધિ છે, જેને વિભાવ નો રસ છે એને સ્વભાવ નો રસ નથી, જે વિભાવ સામે જોઈ રહ્યો છે સ્વભાવ સામે નથી, અને જે વિભાવ સામે જોઈ રહ્યો છે વિભાવના ફલમાં બંધન ને પામે છે, અને જે સ્વભાવ ઉપર જોવે છે એ એના ફલમાં અનંત નિર્દ્રા કરીને મોક્ષ ને પામે. આ માર્ગ આવે છે. તો એ પહેલા જે વ્યક્તિની શું ભૂલ આવી? નિર્જરાના નામે, કે એ નિર્જર એને મોક્ષ જોઈએ, મોક્ષનું કારણ એને નિર્જરા લાગે, અને નિર્જરા પછી ક્યાંથી મળે? તપથી મળે, અને એમ તપથી એ નિર્જરા કરવા આવે. એટલે જગતને શું રૂપે બાંધી? એક છે બંધનની દશા જે ગ્રસ્તમાં છે, અને એક છે તપની દશા જેનાથી નિર્જરા થાય, એટલે કે સંસારી બંધે અને સાધુ નિર્જરા કરે. ઓહો હો હો પ્રભુ, બંધનનું કારણ અને મોક્ષનું કારણ બહાર નથી, આવો સ્પષ્ટ મોક્ષ માર્ગ પરમાત્માએ કીધું છે, અને ગુરુદેવશ્રીની એનો આખા જગતમાં ઢંકો પીટ્યો છે, ઢીંઢોળો પીટ્યો છે, જો સિંહ ગર્જના કરીને બતાવ્યું કે આ મોક્ષ માર્ગ છે. શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ પહેલામાં પહેલા, શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા, શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન અને શુદ્ધ સ્વરૂપમાં લીનતા, એ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ થયો નથી, થતો નથી ને થશે પણ નહીં. બોલે ભાઈ નિમિત્ત નો શું થયો? બોલે હોય છે. શું કીધું? હોય છે. બહાર ની ક્રિયા હોય છે, ના કોણ પાડી રહ્યો છે? હા, સંયોગ અને વિયોગ એના ક્રમ પ્રમાણે થાય, પણ હું એવો ને એવો રહી જાઉં આવી શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ. બરાબર ખ્યાલમાં આવે. તો આ નિર્જરાની આ પ્રોબ્લેમ છે. પછી ગુરુદેવ જયારે પ્રવચન શરૂ કરે તો જગતમાં એ ભૂલ કેમ થઈ એનું કારણ તમને બતાવું. મેં કીધું ને કે નિર્જરાને સમજતો નથી પહેલા નંબર, પછી નિશ્ચય અને વ્યવહારનો જે એનો નિરૂપણ છે એને સમજતો નથી. ગુરુદેવ પણ શરૂઆત, એક નિર્જરા હોય કહી દો, થોડોક તમે સંસ્કૃતના થોડાક પણ જ્ઞાન હોય તો એ વસ્તુ. નિર્જરા શબ્દના બે અર્થ, જરા મતલબ શું હોય? જરા જરા મતલબ ખરું નથી, જેમ કે આ જરાને પ્રાપ્ત થયો એટલે જીર્ણ થવું. શું થવું? જીર્ણ થવું. અને એક બીજા જે તમે કહો છો કે એક જરાનો અર્થ હોય છે ખરવું, એટલે આપણે એમ કહીએ કે નિર્જરા શબ્દના બે અર્થ હોય, એક શાબ્દિક અર્થ હોય અને એક તાત્વિક અર્થ હોય. ફરીથી શું કીધું? નિર્જરા શબ્દના બે અર્થ કયા કયા હોય? શાબ્દિક અર્થ હોય અને તાત્વિક અર્થ. તાત્વિક આપણે તત્વમાં ઘટિત કરીશું એટલા માટે. હવે નિર્જર શબ્દ આપણે એ શીખવાડે છે શાબ્દિક રૂપથી જીર્ણ થવો, અને જ્યારે જીર્ણ થવાની વાત આવે ત્યારે નિમિત્ત રૂપથી પરિણામ આવે. કેમ કે આ તો કરુણાનિયોગનો નિયમ છે, નિમિત્ત નૈમિત્તિક વ્યવસ્થા છે, બંધનો કર્મ બંધનો જેવા આપણે પરિણામ કરીએ એવા એવા કર્મોની દશામાં ઉત્કર્ષણ થાય, અપકર્ષણ થાય, સત્તા થાય, ઉદીર્ણ બંધ થાય. એટલે જેમ આપણે કહીએ ને કે જગત કહે છે એવું જેવો કરશો એવો, સાચી વાત નથી 100%. આ વ્યવહારમાં કહેવાય, પણ જેવો કર્યા હશો વચ્ચે એક બહુ લાંબો ગાળો હોય છે, જેને આપણે અબાધા કાલ અને પછી સત્તા કાલ કહીએ છીએ. એ દરમિયાન જેવો કર્યો હોય એના કરતા અસંખ્યાત ગુણો વધારે પણ ભોગવી શકો, અને જેવો કર્યો હોય એને અસંખ્યાત ગણા ઓછો પણ ભોગવી શકો. અરે ઓછો શું, સંક્રમણ કરીને બદલી પણ જાય. પાપ બાંધ્યો હોય વચ્ચે સ્વરૂપ સ્થિરતા થઈ હોય તો પુણ્ય રૂપે ઉદયમાં આવે, અને પુણ્ય બાંધ્યો હોય ને પાપ રૂપ સંક્રમણ થઈ ગયો તો પાપ રૂપ ઉદયમાં આવે. વધ ઘટ વહેલું મોડું કન્વર્ઝન કમ્પ્લીટલી બધું થાય છે. આ આ શું છે, કર્મ અને પરિણામોની કઈ વ્યવસ્થા છે, નિમિત્ત નૈમિત્તિક વ્યવસ્થા છે. તો જ્યારે જે લોકો નિર્જરા કહે છે એ એકચ્યુઅલમાં એટલે જીર્ણ કરવું, જીર્ણ કરવું એટલે પરિણામ, પરિણામમાં તમારી આ વાત આવી જાય કે જેવા પરિણામ કરશો એ પ્રમાણે તમારું થાય. પણ જગત એને જ નિર્જરા કહી છે. એ તો જીર્ણ કરવું થયું, એ તો શું થયો, જીર્ણ કરવું થયું કે ભાઈ તમે જો પાપમાં જાઓ તો તમારા પાપ વધારે હસ્પુષ્ટ થાય, અને સ્વાધ્યાય કરી રહ્યા છો ભલે સાચી નિર્જરા થઈ હોય કે ના થઈ હોય, પણ શાસ્ત્રકાર એમ ફરમાવે છે કે આ સ્વાધ્યાય કરતા કરતા તમે ગહેન તત્વ વિચારમાં પહોંચી જાઓ, પ્રાયોગ્ય લબ્ધિને પામો, અને પ્રાયોગ્ય લબ્ધિને પામતા અનંત કર્મોની સ્થિતિ અંતા કોળા કોળી સાગરની બચી રહે. આ બધું ઘટાડો ક્યાંથી થયો, એ કહેવાય શાબ્દિક નિર્જરા. આ વાસ્તવમાં નિર્જરા નથી, આ કહેવાય વ્યવહારથી કહેવાય. જેમ કે સકામ નિર્જરા શબ્દ છે ને, સકામ નિર્જરા, સકામ નિર્જરા શું છે, આ એક પ્રકારનું આશ્રવ બંધ છે. તત્વાર્થમાં લખ્યું છે સકામ નિર્જરા દેવગતિના આશ્રવનું કારણ છે. એટલે જે આશ્રવનું કારણ હોય નિર્જરાનું કારણ ક્યાંથી બને, ખબર પડી કે નહીં પડી, ફરીથી શાંતિથી. તત્વાર્થમાં એક સૂત્ર આવે છે, સરાગ સંયમ સંયમા સંયમ અકામ નિર્જરા બાલ તપાંસી દિવસ. તો અકામ નિર્જરા છે ને, અકામ નિર્જરા, કઈ અકામ નિર્જરા કહેવાય, અકામ નિર્જરા. પેલે હું સકામ કહેતો હતો ને, અકામ સમજો એને, હે ને, સકામ પણ હોવે પણ આવી એ જ કેટેગરીની છે. અકામ નિર્જરા કોને કહેવાય, કે ભાઈ જે જે કહેવાય ને કે ભાઈ અકામ નિર્જરા, ભૂખ લાગેલી છે છતાં હું નહીં જમીશ, આ બધું જે કહેવાય ને, આવી ભાવ, આવા ભાવ કોના કારણ કીધા, ભુવનત્રિક આદિના કારણ કીધા છે. અકામ નિર્જરા બાલ તપ આદિ દેવગતિના આશ્રવના કારણ છે. કોના કારણ થયા, આશ્રવ. હવે જે નિર્જરા કહેવાયો પણ છે શેનો, આપણે નિર્જરાની શું ડેફિનેશન કરી હતી, જવ. એ જવ ક્યાં રહ્યો છે, આવી રહ્યો છે. તો જેને એ લોકો જીર્ણ કરવાનું કહે છે એ એકચ્યુઅલમાં બંધન ઉદય આદિની દશા છે. એ નિર્જરા ક્યાંથી થઈ, તો પછી સાચી નિર્જરા કઈ છે, જેને આપણે કહી તાત્વિક નિર્જરા, જે આ અધિકારમાં અભિપ્રેત છે, એ કઈ છે, સંવર પૂર્વક થનારી નિર્જરા. કઈ નિર્જરા, તો પહેલી જે જીર્ણ થવા અર્થે નિર્જરા છે એ ખરેખર નિર્જરા નથી, એ આશ્રવ બંધ નો જ ભેદ છે. વ્યવહારથી એને કહેવાય છે પણ ખરેખર એમાં નિર્જરાપણું નથી. તો સાચી કહી કે સંવર પૂર્વક જેને થઈ. હવે પાછું સંવર કોને કહેવાય, આ હા પરથી ભિન્ન, જે સંવર અધિકારની ગાથાઓને યાદ કરો, ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા, જે એમ જાણે છે કે ઉપયોગ ઉપયોગમાં છે, ઉભોગો ઉભોગો કોહા દિશું નથી કોવી ઉભોગો, કોહા દિશું કોહા દિશું, કે ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિમાં નહીં, ક્રોધાદિ ક્રોધાદિમાં છે, ઉપયોગમાં નહીં. અરે રે 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 રે, આ જ આત્મ પ્રદેશોની સાથે જ્યાં જ્યાં રાગાદી થાય એને પણ જયારે આપણું કહેવામાં આવતો નથી, તો દેહની ક્રિયાને પોતાનો કહેવું આ કેવી રીતે શક્ય છે. આ ભાઈ, જો શરીરના કરવાથી મોક્ષ થાય તો શરીરનો મોક્ષ થાય, આત્માનો નહીં. અને શરીરનો મોક્ષ તો થવાનું જ છે, નથી થતો. ઘણા 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 જે જે શમશાનમાં નથી લખાતા, મુક્તિધામ. શું લખાય છે, મુક્તિધામ. અહીંયા પાર્લામાં જ છે ને, બધા ખબર પડે ને, અભિનેતા અભિનેત્રી મરે તારે અહિયાનો જ બતાવે પારલા ના આવે પેલામાં આવે. આવા મુક્તિ ધામ તો શરીર નો તો થાય જ છે, એમાં નવી શું વાત છે. નવા શરીર ને ધારણ કરવાને જો તમે મુક્તિ કહો, તો નવા આશ્રમ ને ધારણ કરવાને તમે મુક્તિ કહો, તો તમારી પરિભાષા છે, ભગવાનની તો છે નહીં. જેમ કે મોક્ષ કોને કહેવાય કે ફરી શરીર ના મળે, એમ નિર્જરા કોને કહેવાય, મોક્ષ કોને, મોક્ષ તો કહેવાય પૂર્ણ રૂપેણ, અને નિર્જરા એને કહેવાય કે જે પરિણામના નિમિત્તથી ફરી આશ્રવ બંધ ના થાય એને નિર્જરા કહેવાય. ખબર પડી કે નહીં પડી? ફરીથી અંતર ખ્યાલમાં આવ્યો કે નહીં આવ્યો? જો સમજો જરા ગંભીરતા સાથે. જગત કે તો કે આમ તમારો મોક્ષ છે, તમે ચાર લોકો મળીને કહી દે કે આ મોક્ષ મુક્તિ ધામ છે, તો પછી નનામી મોક્ષ માર્ગ થઈ ગઈ. જો મુક્તિ ધામ પેલો કહેવાય, નનામી મોક્ષ માર્ગ થઈ ગયો, અને બધા ડોક્ટર અને એક્સિડેન્ટ કરનારા એ બધા એના સાધન થઈ ગયા. બોલો, આ આપણી વ્યાખ્યા કહેવાય, આ વાસ્તવિક ના કહેવાય. એમ મોક્ષ કહો શરીરની ક્રિયાથી મોક્ષ કહો તો શરીરનો મોક્ષ કહેવાય, અને શરીરનો મોક્ષ કહો તો શરીરની ક્રિયા એનો સાધન કહેવાય. પણ આવી વ્યાખ્યા થોડી બને. તાત્વિક વ્યાખ્યા શું હશે? જેમ કે જગતમાં કોને મોક્ષ કહેવાય? જગતમાં એને મોક્ષ કહેવાય કે જે ફરીથી દેહ ધારણ ના કરે. અને એમ નિદ્રા સાચી કોને કહેવાય? જે પરિણામ ફરીથી, જે પરિણામ પોતે શુદ્ધ સ્વરૂપ છે, સદાકાલ શુદ્ધ સ્વરૂપ છે અને ત્રિકાલ બંધના કારણ થતા નથી, એવા પરિણામોમાં ગાઢ લીનતા એનો નામ નિર્જરા છે. ફરીથી ખ્યાલમાં આવી ગયું. કેમ કે જો આગળના જન્મનું કારણ બને એ મોક્ષ ના કહેવાય, એમ જે આગળ બંધનું કારણ બને એ નિર્જરા ના કહેવાય. સીધી સીધો ન્યાય છે. ખબર પડી કે નહીં પડી? હા બેનો, નહીં બધા પ્રખ્યા આવે છે ને ભાઈ. કોને કહેવાય નિર્જરા? આગળ બંધ ના આવે. જગતમાં જે કઈ નિર્જરા કરે, પાછું કે સ્વર્ગ મળશે, નિર્જરા કરે પછી કે સંપત્તિ મળશે, તો પછી આ આશ્રવ બંધ થયો કે નિર્જરા થઈ? બરાબર ખ્યાલમાં આવે છે? કે તો કોને કહેવાય નિર્જરા? કે જેવા શુદ્ધ પરિણામ જે સ્વરૂપની લીનતા સાથે પ્રગટ થાય, જેને શાસ્ત્રકાર પરમાર્થ મોક્ષ માર્ગ કહે છે, જેમાં પરના શું, કર્મનો શું, વિકલ્પનો પણ યોગદાન નથી. પર એટલે કોઈ જગ્યા જવાથી નિદ્રા થાય આ મોક્ષ માર્ગ નથી. કર્મની શું વાત કરો, એનો પણ યોગદાન નથી. અરે આ આપણે નિર્ણય કરી રહ્યા છીએ ને, આ મોક્ષ માર્ગ છે, આ મોક્ષ માર્ગ છે, આ મોક્ષ માર્ગ છે, આ વિકલ્પનો પણ યોગદાન. છેલ્લે છેલ્લે નિમિત્ત પાદાની ચર્ચામાં ગુરુદેવ કહેતા હતા, બના ભગવતી દાસજીને યાદ કરતા, ધ્યાન 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 ધ્યાન, અરે છોડ, ભગવતી દાસજીનો પદ છે જે ગુરુદેવને પણ, છોર ધ્યાન કી કલ્પના, તોર વિકલ્પ કી રીત, અને છેલ્લે પંક્તિ જોર લહે શિવ મુહી. જોર જોર કિસકી વાત છે? જોર જોર સે મોક્ષ સ્વરૂપ કે જોર સે. અંદર મેં દેદીપ્યમાન ચિંતામણી ચેતન્ય દિખાઈ દે રહા હો, હો હો, ઉસકી દ્રષ્ટિ કરને વાલે કી દ્રષ્ટિ પર પર જાતી નથી. એ જે સંદર્ભમાં જળહળતો જ્યોતિ સ્વરૂપ પરમ ગાયક ધ્રુવ ત્રિકાલી ભગવાન આત્મા, આજે પણ, અત્યારે પણ, અહીંયા પણ, અષ્ટાનિકામાં પણ, દશલક્ષણમાં પણ, અને સામાન્ય દિવસોમાં પણ, દિવસમાં, રાતમાં, એક એક ક્ષણે 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 જે પોતાની અનંત પ્રભુતા સાથે પ્રકાશમાન છે, એનો જોર આવે તો પરણતી પરથી ગુલાટ ખાવે, એનાથી શુદ્ધતા પ્રગટ થાય અને શુદ્ધતાના જોરથી નિર્જરા થાય. એ વાત આવી. અહીંયા ક્યાં રાગની વાત આવી, ક્યાં દ્વેષની વાત આવી, ક્યાં શુભ શુભની વાત આવી? પણ વ્યવહારના કથનને પરમા સમજી લે એક વાત. કાં તો એમ માને કે અત્યારે તો વ્યવહારથી થાય, આગળ પરમાર્થથી થશે. જે ત્રણ વાતો કીધી હતી મેં શરૂઆતમાં, પેલા તો તત્વને જાણતો નથી, પછી એને નિશ્ચય અને વ્યવહારની વ્યાખ્યાને માનતો નથી, અને જો નિશ્ચય વ્યવહારને કદાચ શાસ્ત્રોથી જાણી પણ લે તો જ્ઞાનીના જીવનમાં સાથે સાથે હોય છે, છતાં બંને ભિન્ન છે. હા હા, એ વસ્તુ સમજતો નથી. ક્રમથી માને, બોલે અત્યારે શું કરો નિર્જરા માટે? બોલે અત્યારે તો તમે મહાવ્રત પાલો, આમ કરો તેમ કરો, એનાથી નિર્જરા થશે. એક દિવસનો ઉપવાસથી નિર્જરા થાય, આઠ દિવસનો ઉપવાસથી નિર્જરા થાય, મહિનાના ઉપવાસથી થાય, એક વસ્તુ છોડવાથી થાય, બીજી વસ્તુ છોડવાથી થાય. આખા જગતમાં પાપ ના કરો, પુણ્ય કરો. પણ અરે પ્રભુ, ઓહો હો, લોકોને નિર્જરાના નામે ઊંધા ચડી ગયા છે. ભૂલ શું છે? કોઈએ પૂછ્યું સંસાર શું છે? બોલે પાપ સંસાર છે. મોક્ષ શું છે? પુણ્ય મોક્ષ થઈ ગયો. અરે ભાઈ, પાપ સંસાર નથી, પુણ્ય પણ સંસાર છે. સંસાર પુણ્ય પાપ નથી, અજ્ઞાનતા એ સંસાર છે અને જ્ઞાન મોક્ષ માર્ગ છે. આ મોટામાં મોટી ભ્રાંતિ શું છે જગતના જીવોમાં? ઓહો, આપણે તો આ કાળમાં ખરેખર ગુરુદેવ મળી ગયા. અત્યારે હું કેમ આ વાત કહું છું, કેમ કે મારા હમણાં ઘણા શ્વેતાંબર મિત્રો જોડે સંપર્ક હોય છે, જે દીક્ષિત થવાના હોય છે. એમને પૂછો કે ભાઈ કેમ દીક્ષા લઈ રહ્યા છો, ઇન્ટરવ્યુ લેવામાં આવે. નિમિષભાઈ, આમ આપણો આમ જીવો કેવો થઈ જાય કે આ જીવ જેવો કેવો કેવો કરશે, પણ અંદરમાં એક જ બુદ્ધિ, એક જ વાત કે છે, આખો સંસારમાં પાપ જ છે. અમે ત્યાં જઈશું, એક પણ જીવનો ઘાત નહીં કરીશું, પુણ્ય કરીશું, પાપ નહીં કરીશું, પુણ્ય કરીશું, પાપ નહીં કરીશું. એટલા માટે દીક્ષા લેવી છે. ઓહો હો હો, દિશા જ નક્કી નથી પ્રભુ, દશા ક્યાંથી બદલશે? કરુણા આવે, ખરેખર મને બહુ જ કરુણા આવે. એ જીવ કેવા કેવા આશરા, આપણે કરુણા જ કરીએ ને બીજું શું કરીએ? આખો જિંદગી માઇક નહીં વાપરશે, ન ઉઘાડા પગે ચાલશે, વ્રત કરશે, બધું કરશે, પણ લક્ષ્ય શેનો રહ્યો? ત્યાંનો ત્યાં સંસારમાં જ રહ્યો. ત્યારે મને ગુરુદેવની મહિમા આવે કે ગુરુદેવે કેટલી કરુણા કરીને આપણે આ વાત બતાવી કે પ્રભુ પાપ સંસાર છે તો પુણ્ય મોક્ષ માર્ગ થઈ જશે. આ વાત અજ્ઞાનીની કલ્પનાની છે, જ્ઞાનીની તો એક જ દ્રષ્ટિ છે કે અજ્ઞાન સંસાર છે ને જ્ઞાન મોક્ષ છે. કેમ કે જ્યારે હું મારા ભીતર જાઉં છું, કોઈ પણ પોતાના ભીતર જશે ત્યારે એને માત્ર પોતાના સગાવાળા શોધીએ ને. જેમ કે આપણે, હું મુંબઈ આવ્યો તો મુંબઈ વાળા અમદાવાદ જઈએ તો સગાવાળો કોણ મળે? જેના જે હોય એ સગાવાળા. હવે હું અંદરની યાત્રા પર જાઉં તો મને મારો સગાવાળો કોણ મળશે? શરીર મળશે, આ તો વિજાતીય છે. રાગ મળશે, આ તો દુઃખ આપનારો છે. ક્ષણવર્તી પર્યાયો મળશે, એ તો નષ્ટ થઈ જવાની છે. જ્યારે જીવ પોતાના અંદરની યાત્રા ઉપર જાય છે તો માત્ર જ્ઞાન અને આનંદને જ પોતાનો પાવે છે, બીજી કોઈ વસ્તુ પોતાની હોતી નથી. આ હવે એ જ્ઞાન સ્વરૂપમાં સ્થિરતા, એને નિર્જરા કહેવાય. હવે એમાં ક્યાં શુભ અશુભની વાત આવી ગઈ? હવે આખો જગત નિર્જરાના નામે પહેલો પડે. એટલે ગુરુ આચાર્ય પણ ગાથા પણ એવી લખે જેનાથી ક્લિયર થાય કે જે ભ્રાંતિ જોરદાર લોકોના અંદરમાં ચાલે છે એ ભ્રાંતિને મૂળથી કાઢે. મુનિ અવસ્થાથી નિર્જરાનો સ્વરૂપ બતાવવા જઈશું. હવે સાંભળો, આપણે નિર્જરામાં આગળ ઊંધ થોડાક અંદર ઉતરી રહ્યા છે. મુનિ અવસ્થાથી નિર્જરાનો સ્વરૂપ બતાવવા જઈશું તો વ્યક્તિ પાછું એમની દૈહિક ક્રિયા જોઈને એમ માની લેશે કે આમને પાંચ મહાવ્રતને લીધે નિર્જરા થાય છે. આ ભૂલ થશે. પારખા ના કરી હોય ને, વસ્તુ વ્યવસ્થા સમજી ના હોય તો ભૂલ થાય. કેવી ભૂલ થાય? મુનિવ્રતનો તમે વિચાર કરો, મુનિ દશા મહાન છે, આનંદદાયક છે, બરાબર. પણ જો તમને દ્રષ્ટિની પરખ ના હોય તો તમે નિર્જરાના નામે શું જોઈ લેશો? એ દેખાશે કયો? ઓહો, કેવા નગ્ન, 28 મૂળગુણના પાલન કરનારા, એક બાર આહાર કરનારા, શિખર ઉપર ચડીને ધ્યાન કરનારા, આમ કરનારા તેમ કરનારા. કઈ દેખાશે? બહારની પ્રવૃત્તિ, બહારની પ્રવૃત્તિ. હવે અંદરની માલની ખબર ના હોય તો બહારને જોઈને શું સમજી લેશે કે આને લીધે નિર્જરા થાય છે. સમજ્યા? સેના લીધે નિર્જરા થઈ? આને લીધે. એટલે કુંદકુંદ આચાર્ય દેવ ભ્રાંતિ રખવા નથી માંગતા. ઘણા લોકો કે નહીં નહીં સાહેબ, નિર્જરાધિકારમાં મુનિની વાત તો કરવી આની હતી ને, થોડુંક બેલેન્સ થઈ જાત. બોલે બેલેન્સ જ કરી રહ્યા છીએ. આખા જગત બહારમાં નિર્જરાની કલ્પના કરીને ભ્રમિત થઈ રહ્યો છે, તો કુંદકુંદ આચાર્ય બેલેન્સ કરવા માટે કહે છે કે જે કંઈ પણ જ્ઞાની શુભ કે અશુભ ભોગાદીના પ્રવર્તન કરે છે એ બધું જ નિર્જરાનું કારણ છે. આવી ક્રાંતિકારી વાત એમને કરી. લાઈન સમજો, ગાથા પડજો. આપણે શ્લોક પડીશું, પછી ઓર આગળ આપણે કરીશું. જો આ 133 નંબરનો શ્લોક કાઢો, પછી આવે. અથ પ્રવિશતિ નિર્જરા. હા, હવે નિર્જરા સંવર થઈ ગઈ ને. હા, સંબર એટલે ઉપયોગને ક્રોધાદિથી ભિન્ન જાણી લીધું, બરાબર, અને જ્ઞાનમય જ્ઞાનમય એમ માની લીધું. હવે જ્ઞાનમય ઉપયોગ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયો, અને જયારે પોતાના સ્વરૂપમાં સ્થિર થયો ત્યારે શું થયો? નિર્જરા. હવે નિર્જરા પ્રગટ થાય છે. જો શું કહે છે વાંચશો કે સીધો આપણે શ્લોક લઈ લઈએ સીધા? હા ચલો એકવાર વાંચીએ, ટ્રાય કરીએ બધા, હે ને. રાગદ્યાશ્રવરોધ તો નિજ ધોરામ ધ્રત્વા પરા સંવરા. દુરાન પ્રાગવદમ માંગલિક છે આ બધી હું ચર્ચા નથી કરતો. સ્વાધ્યાય મંડળ છે એટલે આ બધી રંગમંચ કોને કહેવાય, રંગમંચમાં કેવી રીતે પ્રવેશ કરાય, આ બધી ચર્ચા થઈ હશે એટલા માટે હું અહીંયા લેતો નથી. આગળ આપણે વાત કરીએ. પરા સંવરા, પરમ સંવર એટલે ખ્યાલમાં આવી ગયું ને. સંવર એટલે કોણ? સંવર એટલે કોણ? જે પહેલા સંવર અધિકારમાં નિર્ણય કર્યો, ઉપયોગ પોતાના જ્ઞાન સ્વરૂપમાં જ છે, શરીરમાં નહીં, પરમાં નહીં, વિકલ્પમાં નહીં. આ ગુરુદેવ ફરમાવતા હતા. વિકલ્પને ચારિત્ર કેવી રીતે કહીએ? હા મને જે વાત આવે ગુરુદેવની, એ બધી વાત ખબર ક્યાંથી પડી એટલી અદભુત? હા, વિકલ્પની ચારિત્ર ક્યાંથી? જ્યાં લોકો શરીરની ક્રિયાને ચારિત્ર માનીને બેસ્યા છીએ ત્યાં ગુરુદેવ ફરમાવતા હતા વિકલ્પને ચારિત્ર ના કહેવાય, એ ચરિત્રની ખામી કહેવાય, એ ચરિત્રનો વિકાર કહેવાય. ચરિત્ર તો સ્થિરતા રૂપ હોય, લીનતા રૂપ હોય, વિકલ્પ રૂપ ના હોય. ઓહો, હું મુનિરાજ જો. હા હા હા, શાસ્ત્ર લિખે બોલો ચારિત્ર ગયા ચારિત્ર. હા હા હા, વિકલ્પ લખવાનો વિકલ્પ છે એ આચારિત્ર, અને લખતા લખતા આત્માની સ્થિરતા મેળવે છે આચારિત્ર. મમ પરમ વિશુદ્ધિ શુદ્ધ ચિન્હ માત્ર મૂર્તે. હા, વિકલ્પ ચારિત્ર નથી કીધું. હા, એ તો શ્લોકમાં લખ્યું છે ને. હા હા, મમ પરમ વિશુદ્ધિ, મારી વિશુદ્ધતા પ્રગટ થાય, પરાશ્રિત બુદ્ધિ નષ્ટ થાય, આ ચરિત્રનો ભાવ, આ ચરિત્રનો ભાવ નષ્ટ થાય, અને હું સ્વરૂપમાં લીન થાઉં, એનું નામ ચરિત્ર છે. સમજાય કે નહીં સમજાય? બીજું અમે શું કહે છે, પરમ સંવર એટલે વિકલ્પ નહીં, શરીર નહીં, રાગ નહીં, બંધ નહીં, કઈ નહીં, માત્ર સ્વરૂપની સ્થિરતા સ્થિરતા સ્થિરતા. એને લીધે રાગાદી આશ્રવોને રોકવાથી, જે આપણે વચ્ચે ચર્ચા કરી બરાબર, જે આગામી આશ્રવ કરાય તો એ તો સ્મશાન ઘાટની મુક્તિ છે, એ આપણે જોતી નથી. ફરીથી જન્મ ના થાય એવી મુક્તિ જોઈએ છે. આ હા, પોતાના કાર્ય ધોરાને ધારણ કરીને. આ હા, હવે એને શું કરી? બહુ બહુ અદભુત. એક 5 મિનિટમાં તમે વસ્તુને સમજો કેવી સુંદર વ્યવસ્થા છે, આનંદ આવશે તમને. જ્ઞાની કઈ કરતો નથી, ક્યાંયથી છટકતો નથી, કોઈની પાસે જતો નથી, કોઈની કોઈથી દૂર ભાગતો નથી. અરે આશ્રવવાદી ભાવ હે છે એ તો વિકલ્પાત્મક દ્રષ્ટિ છે, ખરેખર તો એ જીવથી ભિન્ન છે માટે અજીવ છે અને પરમાર્થતા એ પણ જ્ઞેય છે. ફરી સાંભળો, બંધ માર્ગ ને મોક્ષ માર્ગ ની દ્રષ્ટિકોણ થી જોવામાં આવે તો આશ્રવ બંધ હે છે ને સંવ નિદ્રા ઉપાધેય છે, લેકિન જ્ઞાયક સ્વરૂપ ની દ્રષ્ટિ થી જોવામાં આવે તો આશ્રવાદી ભાવ વિકારી હોવાને લીધે જ્ઞેય છે અને સંવ નિદ્રા આદિ ભાવ ક્ષણવર્તી પર્યાય હોવાને લીધે જ્ઞેય છે. આવી ઝીણી વાત છે ભાઈ, ફરી ફરી આ લાઈન બહુ બહુ માર્મિક વાત છે. હે હિતુભાઈ ખ્યાલમાં આવે કેવી સુંદર પંક્તિ છે. એ બધી તો સ્વરૂપ ને નહીં ઓળખ્યા, બંધ મોક્ષ બંધ મોક્ષ બંધ મોક્ષ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવા ગયા ત્યારે એમ દેખાયો કે આશ્રવાદી એ છે અને સંવ નિદ્રા ઉપાધિ છે. પણ જયારે પોતાના સ્વરૂપમાં પોતાપણું કરી લીધું, જેમ પેલા કીધું ના ત્રણ પ્રકારથી મોક્ષ માર્ગ કહેવાય છે ખરેખર એક છે, એમ નો પ્રકારથી કહેવાય છે ખરેખર એક જ્ઞાયક ભાવ. ચૌદમી તેરમી ચૌદમી ગાથામાં નવ તત્વો માં છીપી ધ્યાન જાણે, ખ્યાલમાં આવે છે કે નહીં? એ જ્ઞાની શું કરે છે લોકોને ખબર જ પડતી નથી. લોકોને એમ લાગે ઓ આ તો મહાવ્રત પાલી રહ્યો છે, લોકોને એમ લાગે આ તો શાસ્ત્ર લખી રહ્યો છે, લોકોને એમ લાગે આ તો પ્રવચન કરી રહ્યો છે, આમ કરી રહ્યો છે, ઘરગ્રસ્તી નો પાલન કરી રહ્યો છે, કઈ નથી કરતો. એ પોતાના રૂપને શોધી લે છે, એ માત્ર પોતાને પોતાપણું જાણી લે છે, બાકી જે થાય છે એને થવા દે. નિજ રૂપમ અહીંયા લખે કાર્ય ધોરણ કેન્દ્રમાં સ્થિત થઈ ગયા ના પછી પેરિફરીમાં કઈ પણ થઈ રહ્યો એમાં ફેર પડતો નથી. એક નાનકડો એક્ઝામ્પલ તમને આપો, આપણે બધા મુંબઈમાં અત્યારે છીએ, મુંબઈમાં સૌથી પ્રસિદ્ધ શું છે? દરિયાકાંઠો, બરાબર. હવે હું તમને કોઈને પણ એક જોબ ઓફર કરું કે તમને દરિયાકાંઠે જઈને એક કામ કરવાનું છે, કયો? અને બધા ફરવા આવે કાંઠે કાંઠે, અને ગુજરાતમાં તો કાંઠાની ધરતી જ છે, સાબરકાંઠા, મચ્છુ કાંઠા, દરિયા કાંઠા, આ સ્વરૂપ કાંઠાની વાત કરીએ આપણે. બધા ફરવા આવે, આનંદ લેવા આવે કે નહીં આવે? બોલે આનંદ લેવા આવે, ચોપાટી જાય, બધી જેટલી પણ છે. હવે એક જોબ તમને આપું કે ત્યાં ઉભા રહીને સમુદ્રની જે તરંગો આવે છે, એક તો પેલા એને લાવવાનું અને એને પછી પાછો મોકલવાનો. બોલો, લાખ રૂપિયાની પગાર મળશે. શું કરવાનું તમને? લાવવાનું છે, એ લાવતી હોય એને અટકાવી દેવાનું અને નહીં લાવતી હોય એને લાવવાનું અને એને પાછી મોકલી દેવાની. લાખો રૂપિયાની પગાર મળે, આ કોઈ આવતી તરંગોને અટકાવી શકે છે? જતી તરંગોને અટકાવી શકે છે? તો આ બધું જોબ કરવાની માતા પછી કેમ કરવાની? અને જો દરિયાકાંઠે આ ભાવથી આવે કે હું તરંગોને લાવું અને તરંગોને મોકલું, એ મજૂર બનીને રહી જશે, માં દુઃખી થશે. અને જે એમ વિચારશે કે હું તો કાંઠા ઉપર છું, આ તો તરંગો આવ્યા જ કરે, જતા જ કરે, ન્યુટ્રલ થઈ જાય, આનંદમાં. ન્યુટ્રલમાં મજા નથી. હિન્દીમાં એક શબ્દ છે તટસ્થ. કયો શબ્દ છે? તટસ્થ. ન્યુટ્રલ અપોર્ચ્યુનિસ્ટિક છે. ન્યુટ્રલ વાદી એમના ગાડીને ચાર રસ્તા ઉપર કઈ કરી દઈએ, ન્યુટ્રલ એટલે તમે તટસ્થ થઈ ગયા. ના ના ના, હરિવત્તીની રાહ જોઈ રહ્યા છે, જેમ આવશે પાછું ફસી ગયા. એટલે ન્યુટ્રલ અપોર્ચ્યુનિસ્ટિક કહેવાય. તટસ્થ શું કહેવાય? કે હું તો તટમાં છું અને તરંગો મારામાં નથી. ખબર પડે છે? તટ ઉપર જે ઉભો રહેલો માણસ છે એ તટસ્થ છે. તો દરિયા કાંઠે જઈને આપણે પોતાનો તટ શોધી લીધું કે હું તટસ્થ છું, એમ સ્વરૂપના કાંઠે જઈને એક વાર અંદરમાં નિર્ણય કરી લે કે હું જ્ઞાયક રૂપી મહાતટ ઉપર સ્થિત તટસ્થ જ્ઞાયક ભગવાન આત્મા છું, અને એ શોધીને અંદરમાં જે રાગ દ્વેષની જે જે તરંગો આવે છે એ આવ્યા કરે, જતા રહે, આવ્યા રહે, આવતી રહે, જતી રહે, આવતી રહે, જતી રહે, એમાંથી મારું કઈ લેવું દેવું છે? ઇટ્સ નોટ માય ડ્યુટી એટ ઓલ. મારી ડ્યુટી શું છે? મારે મારો કામ શોધવાનું છે. અને એ વ્યક્તિ મોજ કરે છે, મોજોમાં પણ મોજ કરે છે. કેમ? શું કરવું બહુ છે ને, પણ છૂટી જાય અને મોજામાં જાઓ તો શું થાય? મોજ કરશો કે તમને ખોજવા મોકલવું પડશે? તણાઈ જશો ભાઈ. તો તટમાં રહો, નહી તો મોજ કરશો, અને મોજોમાં ગયા તો પછી તણાઈ જશો. આમ છે પ્રભુ. જ્ઞાયક સ્વભાવના તટમાં રહો, સંયોગ વિયોગ ના બધું આવતા રહે, જતા રહે, મને બીજું કઈ કરવું જ નથી, આટલું જ કરવું છે. પણ મુદ્દા એ છે કે અહીંયા ફૂલ સ્ટોપ આવે તો ખરો, અહીંયા ફૂલ સ્ટોપ. આમ તો કરવું છે, પણ આમ તો વાંચી સાચી કરો છો, પણ એ પણ કરીને જ અટકાવી દો છો ને, એટલા માટે પરમાત્મા નથી બની શકતા. એક વાર એક નિર્ણય તો કર સોગાનીજીની જેમ. હા 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 ભાઈ, કઈ કોમા નહીં, કોઈ કઈ ફૂલ સ્ટોપ નહીં, કઈ બીજી વાત નહીં. ગુરુદેવની વાત સાંભળી, કઈ છ આવશ્યક નહીં, એક જ આવશ્યક છે, બસ ફૂલ સ્ટોપ. હવે કામ શું કરવાનું? બોલે એ કીધું ને, કાં તો જ્ઞાન અને રાગ ભિન્ન થઈ જાય, કાં દેહ અને આત્મા ભિન્ન થઈ જાય. આમે આત્માનું ભવન વગર જીવન ગયો તો નકામો છે, મરેલો છે. નનામી ઉપર મરીએ કે એમને મરીએ, સ્વભાવની શ્રદ્ધા વગર તો જીવન મત તુલ્ય જ છે. જ્ઞાનાળમાં લખ્યું જ છે ને ભાઈ, આત્માનું ભવનના વગરના બધા વ્રતાદી મર્દાના શ્રંગાર છે. કોના શ્રંગાર છે? તો હવે સાચી નિર્જરાની વાત આપણે સાંભળીએ. એનો એક શબ્દ અહીંયા ધારણ કર્યો, આગળ આપણે ચર્ચા ઓર કરીશું.
સહજાનંદેશો દસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ. 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 સહજાનંદેશો દસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ.
આ શરીર સિદ્ધ દશાને પ્રાપ્ત લોકાગ્રી બિરાજમાન પુષ્પાદિમાં પરમ ચોવીસ જીનીન્દ્ર ભગવાનનો જય હો. વિધે ક્ષેત્રમાં વિદ્યમાન સમોસરમાં શોભાયમાન શ્રીમંદરાદિ અજિત વેર્ય પરંત વિશ્વેરમાન જીનીન્દ્ર ભગવાનનો જય હો. અદ્ય જીન મંદિરમાં જૈવનપાણી બિરાજમાન અખંડ સાધના પ્રતિક શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાનનો જય હો. ઓમકાર દિવ્ય ધ્વનિના સારભૂત નિત્ય બોધક પરમાગમ સમયસાર પ્રવચન સાર આદિ સમસ્ત જીનવાણી મહાત્મનો જય હો. કાલિકા સ્વગ્ન હાલતા ચાલતા સિદ્ધ સમ ભગવાન શ્રી કુનકુંડ આચાર્ય દેવ આદિ આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતોનો જય હો. લાખો કરોડો ભક્તોના તાણહાર અમ ભક્તોને મૌન નિદ્રામાંથી જગાડનાર અનંત અનંત ઉપકારી શ્રી કહન ગુરુ દેવનો જય હો. કહન ગુરુ કેળાય ધર્મરત્ન પ્રસમૂર્તિ ધન્યવતાર પૂજ્ય ભગવતી મહાત્નો જય હો. અમૂલ્ય તત્વના વિચારક આત્મસિદ્ધિના પ્રદાતા એવા પરમ કૃપાળ દેવ આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો. શ્રી પરમ વિતરાગ સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. નિજ નિજ